समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. પહેલી જીવત્વ શક્તિ અને બીજી ચિતિ શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને ત્રીજી દશી શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. દશી શક્તિનો આચાર્ય ભગવાને એ રીતે વિસ્તાર કર્યો કે અનાકાર ઉપયોગમય દશી શક્તિ એટલે દર્શન શક્તિ. અનાકાર ઉપયોગમય જેમાં જ્ઞેયરૂપ આકાર અર્થાત વિશેષ નથી એવા દર્શન ઉપયોગમય સત્તા માત્ર પદાર્થમાં ઉપયુક્ત થવામય દશી શક્તિ અર્થાત દર્શન ક્રિયારૂપ શક્તિ. દર્શન ઉપયોગમય શક્તિ એ સત્તા માત્ર પદાર્થમાં ઉપયુક્ત એટલે કે સત્તા માત્ર જાણે છે એ ભેદ કરીને જાણતી નથી એવી એ દશી શક્તિ દર્શન શક્તિ. જે ભેદ કરીને સ્વ અને પરના ભેદ કરીને આ જ્ઞાન ને આ દર્શન ને આ ચારિત્રને એમ ભેદ કરીને અને આ સ્વ ને આ પર એમ ભેદ કરીને નથી જાણતી પણ માત્ર સત્તા માત્ર તરીકે એને જાણે છે. આ જે છે તેને સર્વને એક સાથે સત્તા માત્ર તરીકે જે જાણે છે કે દેખે છે અનાકાર ઉપયોગમય દશી શક્તિ એટલે દશી નામ દર્શન દેખવારૂપ આ શક્તિ છે. તે આત્મદ્રવ્યને પણ દેખે છે એટલે પરને દેખે છે પોતાને બંનેને દેખે છે અને ગુણને દેખે છે અને પર્યાયને દેખે છે બધાને ભેદ પાડ્યા વિના દેખે છે. આ સ્વદ્રવ્ય છે ને આ પરદ્રવ્ય છે ને આ ચેતન છે ને આ અચેતન છે એમ ભેદ પાડીને દેખતી નથી એટલે એમાં તો સામાન્ય સત્તા માત્ર વસ્તુ જણાય છે એવું દેખવું છે. સામાન્ય સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરે છે એવી એ દશી શક્તિ છે અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધીસ્વામીએ જે વિસ્તાર કર્યો છે એમાંનો ઘણો વિસ્તાર આપણે સમજ્યા છીએ. સાથે સાથે ગુરુદેવે બીજી તાત્પર્યભૂત વાત પણ સમજાવી અને એમાં કારણ પરમાત્મા અને તેનું કાર્ય એ વાત પણ સાથે એમને સમજાવી. વળી એ વાત પણ એમાં આવી કે જે જ્ઞાન છે તે જ્ઞેયરૂપ આકાર ને જાણે છે એટલે વિશેષતાથી જાણે છે જ્યારે આ દશી શક્તિ છે તે બધું સામાન્ય સત્તા માત્ર દેખે છે એટલે એમાં સ્વ પરના ભેદ પડતા નથી અને એથી આ સ્વ અને પર એવું જે ભેદ એ ભેદ એ દર્શન શક્તિનો વિષય નથી. ભેદ પાડીને વસ્તુને જાણવી એમ એ દર્શન શક્તિનું કાર્ય નથી. બીજી વાત એ પણ સાથે લીધી કે એકલા પરને દેખે એ દશી શક્તિનું વાસ્તવિક કાર્ય નથી કેમ કે આપણે એમ કહ્યું કે દર્શન શક્તિ એટલે દશી શક્તિ એ જ્ઞાનની પહેલા હોય છે. છદ્મસ્થને વસ્તુનું જ્ઞાન થાય એની પહેલા દેખવું હોય છે સામાન્ય અવલોકન હોય છે એ દશી શક્તિ છે એ જ દર્શન છે. દર્શન એટલે દેખવું તો સામાન્ય જ્ઞાન થાય એની પહેલા જે દેખવું થાય છે, અવલોકન છે, પ્રતિભાસ જે છે, સામાન્ય પ્રતિભાસ, એવું જે દેખવું છે એ દસી શક્તિને કારણે હોય છે. પણ એમાં ગુરુદેવે એક સ્પષ્ટતા કરી કે માત્ર એ પરનું દેખવું હોય અને સ્વનું દેખવું ન હોય એવી એ દસી શક્તિ નથી. આત્મા સહિત સર્વ પદાર્થોની સત્તાને દેખે તે જ એનું વાસ્તવિક કાર્ય છે. અને જેમ અગાઉ જીવત્વ શક્તિ અને ચીતી શક્તિ માટે કહ્યું એ જ રીતે આને માટે પણ એમ જ કહ્યું કે દ્રવ્યોમાં પણ એ વ્યાપે છે, મૂળમાં પણ વ્યાપે છે અને પર્યાયમાં પણ એ વ્યાપે છે. તો પર્યાયમાં ક્યારે વ્યાપે છે? તો કે જ્યારે અંતરદ્રષ્ટિ કરી અને ધ્રુવનું લક્ષ કરે છે, એના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે ત્યારે ઉપયોગ ને અંતરમાં અભેદ કરીને સ્વને એ ગ્રહે દેખે ત્યારે આ સામાન્ય દર્શન થાય છે. અને એ સામાન્ય દર્શન જે થયું છે તે જ પર્યાય છે, તે દર્શનની પર્યાય દેખવાવાળી પર્યાય છે, એમ એ દેખવાવાળી દસી શક્તિની પર્યાય પ્રગટ થાય છે. દસી શક્તિ છે એ તો ગુણરૂપે છે, એ તો ગુણરૂપે છે. દસી શક્તિ વાળા દ્રવ્યને દેખવાથી પોતાને અને પરને ભેદ પાડ્યા વિના દેખવાની પર્યાય ઉત્પન્ન થાય છે અને તેની સાથે બીજા અનંત ગુણોની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એટલે દસી શક્તિની જે પર્યાય ઉત્પન્ન થાય છે તો એ તો જે દસી શક્તિ વાળું દ્રવ્ય છે એને દેખવાથી, એટલે કે પોતાના સ્વરૂપને દેખવાથી એ નિર્મળ પરિણામ પ્રગટ થાય છે. અને બીજી પણ વાત જે અગાઉ જીવત્વ શક્તિ અને ચિત્તી શક્તિમાં લીધી હતી એ વાત પણ અહીંયા પણ લીધી કે વિકારની ને રાગની વાત આમાં આવતી નથી. શક્તિના અધિકારમાં એ વિકારની પર્યાય રાગની પર્યાય છે એ પર્યાયની વાત નથી, કેમ કે વિકાર કોઈ શક્તિનું કાર્ય નથી, એટલે તો કોઈ ગુણનું કાર્ય નથી. વિકાર તો પર્યાય બુદ્ધિથી પરનું લક્ષ કરવાથી ઉત્પન્ન થાય છે, એટલે જીવના ત્રિકાળી સ્વરૂપમાં એ નથી. એટલે એનું વ્યાપવું નિર્મળ પર્યાયમાં થાય છે. દર્શન શક્તિનું વ્યાપવું પણ નિર્મળ પર્યાયમાં થાય છે, એટલે દર્શન ગુણની નિર્મળ પર્યાય પ્રગટવા સાથે અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થાય છે અને તેમાં રાગાદિ નથી, રાગાદિનો અભાવ છે. આ બધી વાત આપણે સમજ્યા. હવે આગળ સ્વાધ્યાય શરૂ કરીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 26, એમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એક એક શક્તિ પોતાના સ્વભાવથી જ પરિણમન કરે છે અને તેમાં વ્યવહારનો અને રાગનો અભાવ છે. દરેક શક્તિ એ પોતે પોતાના સ્વભાવથી જ પરિણમન કરે છે. દરેક ગુણનું પરિણમન પોતાના સ્વભાવગત છે, બીજી રીતે નથી. અને એમાં રાગનો અને વ્યવહારનો અભાવ છે, બીજા કોઈના કારણે એ થતું નથી. બીજા ગુણને કારણે પણ નહીં અને બીજા દ્રવ્યના ગુણને કારણે પણ નહીં, પોતાની સાથે રહેલા જે બીજા ગુણ છે એને કારણે પણ નહીં અને બીજા અન્ય દ્રવ્યના કોઈ ગુણને કારણે પણ નહીં કે અન્ય દ્રવ્યને કારણે પણ નહીં. એ શક્તિ, એ ગુણનું પરિણમન એ પોતાના સ્વભાવથી જ થાય છે, એટલે એમાં વ્યવહારનો ને રાગનો તો બિલકુલ અભાવ છે. આવો વસ્તુ સ્વભાવ છે. વ્યવહારથી પણ શક્તિ પ્રગટ થાય અને નિશ્ચયથી પણ પ્રગટ થાય એમ નથી. લોકોને સત્યાર્થની ખબર નથી, તેથી તેઓ આ વાતનો વિરોધ કરે છે. એમને એમ છે કે બધું વ્યવહારથી પણ થાય, નિશ્ચયથી થાય, એ બધું વ્યવહારથી થાય તો એનું નામ અનેકાંગ. આવી ઊંધી માન્યતા લોકોમાં વર્તી રહી છે, એમ નથી. નિશ્ચયથી જ્યારે વસ્તુનું સ્વરૂપ જણાય છે, અનુભવમાં આવે છે, તો એ વખતે સાથે રહેલો સ્વભાવ છે એ અનુકૂળ છે, એટલે એને વ્યવહાર કહેવામાં આવે છે. અને એમ એ ઉપચારથી એને એનું વ્યવહાર કારણ દર્શાવવામાં આવ્યું હોય. પણ જ્યાં સુધી નિશ્ચય કારણ નથી, નિશ્ચયથી એવું પ્રગટ થતું નથી, ત્યાં સુધી એને વ્યવહારે કહેવાતો નથી. એક એક શક્તિ નિર્મળપણે પરિણમે છે, તેમાં વ્યવહારનો અભાવ જ છે, અને આવું અનેકાંતનું સ્વરૂપ છે. અનેકાંતનો અર્થ એવો નથી થતો કે નિર્મળ પર્યાય રાગના લક્ષ્ય થાય અને પોતાના નિશ્ચય દ્રવ્યના લક્ષ્ય થાય, એવો કોઈ અર્થ નથી થતો. આગળ કહે છે કે આત્મા ચૈતન્ય વસ્તુ છે, તે દ્રવ્ય છે, તેમાં અનંત શક્તિઓ છે. આત્મામાં અનંત શક્તિઓ છે, આત્મા દ્રવ્ય છે અને તેમાં અનંત શક્તિઓ છે. શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે, એટલે કે શક્તિનું પરિણમન થાય, જે કાર્ય થાય અને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે તે પર્યાય છે. અને એ પર્યાય એક સમયની છે, પણ એનું હોવા પણ છે, એ સત છે. એટલે અહીંયા એ વાત લીધી છે કે શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે, અને જે વેદન થાય તે પર્યાયમાં થાય છે. એટલે પર્યાય છે એમાં જ એ અનુભવ થાય છે. કોઈ પણ પર્યાય છે, જ્ઞાનની પર્યાય છે તો જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞાન થાય છે. જ્ઞાન ગુણ તો ધ્રુવપણે તેમાં રહેલો છે, એમાં કઈ જ્ઞાન થઈ જાય છે એવું નથી. એવી રીતે દર્શન શક્તિમાં પણ એ દશી શક્તિ, દર્શન ગુણ એ તો ધ્રુવપણે રહ્યો છે, પણ જે પરિણમન થયું અને જે પર્યાય થઈ, જે કાર્ય થયું એટલે પર્યાય જે થઈ, એ પર્યાય છે, તે દર્શનની પર્યાય છે. અને એમાં એ દેખવું થાય છે. દેખવું ક્યાં થયું? તો પર્યાયમાં થયું. એ વેદન થાય એ પણ પર્યાયમાં થાય છે. એટલે શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે, અને જે વેદન થાય તે પર્યાયમાં થાય છે. શક્તિ તો નિત્ય ધ્રુવ સ્વરૂપે છે, તેમાં કાર્ય નથી. કોઈ પણ ગુણ, કોઈ પણ શક્તિ એ ધ્રુવ સ્વરૂપે છે. બીજી રીતે કહીએ તો એ તો પારિણામિક ભાવે છે. શક્તિ છે એ તો પારિણામિક ભાવે છે, એટલે એ ક્ષણિક નથી. એ તો ધ્રુવ સ્વરૂપે નિત્ય છે, નિત્ય હંમેશા ધ્રુવ સ્વરૂપે છે, અવિનાશી છે, એનો નાશ થતો નથી, એમને એમ રહે છે અને ધ્રુવ સ્વરૂપે છે, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જે કાર્ય થાય એ કાર્ય તો પર્યાયમાં થાય છે. કાર્ય થયું એ પર્યાયમાં થયું. દશી શક્તિનું કાર્ય છે એ દશી શક્તિની પર્યાય રૂપે જે થાય છે તે કાર્ય છે, એ પર્યાય છે, એને દર્શનની પર્યાય કહીએ. એટલે એમાં દેખવું થાય છે. વેદન અનુભવ પર્યાયમાં થાય છે. આપણે કહીએ ને અનુભવ કરો, અનુભવ કરો, પણ મોટાભાગનાઓને તો ખબર નથી કે અનુભવ સી ચીજ છે, એની ખબર નથી. નિરાકુળ આનંદનું વેદન થાય તે અનુભવ છે. આકુલતા વિનાનો આનંદ એ વેદાય, તે અનુભવ છે, અને તે પર્યાય છે. એ પર્યાય છે. પર્યાયમાં દુઃખ છે, દ્રવ્યને ગુણમાં દુઃખ નથી. પરનું લક્ષ કરતા જે દુઃખનું વેદન છે, જે કંપન થાય છે આત્મપ્રદેશોનું, એટલે એ દુઃખનું વેદન છે. તો એ પર્યાયમાં છે, એ ક્ષણિક છે, અને એ દુઃખનું વેદન એ પર્યાયમાં છે, એ ગુણમાં એટલે દ્રવ્યમાં નથી. સ્વાનુભવ કરતા પર્યાયમાં જે દુઃખ છે તેનો નાશ થાય છે. પોતાના સ્વરૂપનો અનુભવ કરતા, સ્વને અનુભવતા સ્વાનુભૂતિ થાય, એટલે જે પર્યાયમાં દુઃખ છે એનો નાશ થાય છે, અને આનંદના વેદનની નવી પર્યાય થાય છે, નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. આ જે અનુભવ, સામાન્ય અવલોકન, સામાન્ય અનુભવ, સત્તા સ્વરૂપ અનુભવ, એનું દેખવું, સત્તા માત્ર વસ્તુને ગ્રહણ કરવું એવું દેખવું, આ જે દેખવું કયું તો એની સાથે જે આનંદના વેદનની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે એ પર્યાયમાં છે. હવે આવું પર્યાયનું સ્વરૂપ વેદાંતમાં તો સ્વીકારવામાં આવ્યું જ નથી, એટલે એમની આગળ અનુભવની તો શું વાત થાય. એ જે અનુભવની જે વાત કરે છે એ વાતમાં વિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે વાત આવી છે એની સાથે કોઈ મેળ છે નહીં. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે વેદાંતિઓની જેમ પર્યાય શું ચીજ છે એની ખબર ન મળે, જૈનોમાં પણ એવા છે કે જેને એની ખબર નથી. એટલે કહે છે કે વેદાંતિઓની જેમ પર્યાય શું ચીજ છે, પર્યાયનું શું સામર્થ્ય છે એની ખબર ન મળે અને અનુભવની વાત કરે, પણ તેને અનુભવ સી રીતે થાય. અનુભવ પર્યાયમાં થાય છે કે એક સમયની પર્યાયનું સામર્થ્ય તો જુઓ, એમાં તો એને અનુભવ થાય છે. દર્શનની પર્યાય છે તો એ બધાને દેખે છે, એટલે જેને પર્યાયની ખબર નથી, આત્માના સ્વરૂપની ખબર નથી, એને તો પછી ક્યાંથી અનુભવ હોય. ઉપયોગની દશાને અંતર્મુખ સ્વાભિમુખ કર્યા વિના સ્વાનુભવની દશા પ્રગટતી નથી. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર્મુખ કરી અને ધ્રુવનું લક્ષ્ય કર્યા વિના સ્વાનુભૂતિ થતી નથી, સ્વાનુભવની દશા પ્રગટતી નથી. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ અને પછી એવો અનુભવ કરવો જોઈએ. અનુભવ કર્યા વિના બધું વ્યર્થ છે. જો માહિતી રૂપે આપણે દ્રવ્યકૃતનો અભ્યાસ કરીએ અને એમ માનીએ કે મને બધું આવડે છે, હવે મને ધર્મની વાતમાં સમજણ પડે છે, હવે બધું બરાબર છે, તો ભાઈ એમાં તો મોટી ભૂલ થઈ જાય છે. માહિતી રૂપે જે કાંઈ ગ્રહણ કરવામાં આવ્યું છે, જે પણ જાણપણું છે, એ આત્માના અનુભવ વિના બધું નિરર્થક છે. અહીંયા કહે છે કે આત્માની શક્તિઓ છે તે પારિણામિક ભાવ સ્વરૂપ છે. બધી જ શક્તિઓ પારિણામિક ભાવ સ્વરૂપ છે. પારિણામિક ભાવ એટલે દ્રવ્ય. પાંચ ભાવ કયા? એમાં પારિણામિક ભાવ છે એ દ્રવ્ય છે. જ્યારે બીજા ચાર ભાવ જે છે એ પર્યાયરૂપ ભાવ છે. સાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઉપશમ ભાવ, ઔદયિક ભાવ. હવે એમાં ત્રણ જે છે, સાયિક, ક્ષયોક્ષમ અને ઉપશમિક, એ ત્રણ ભાવ એ મોક્ષ માર્ગરૂપ છે. જે છેલ્લો ચોથો ભાવ જે રહ્યો, ઔદયિક ભાવ, એ ભાવ તો પરના લક્ષી થતો ભાવ છે અને એ તો બંધનું જ કારણ છે. એ મોક્ષ માર્ગથી વિરુદ્ધનો ભાવ છે, કેમ કે એમાં તો જેવા કર્મના ઉદય આવ્યા છે અને એવા ઉદયની સાથે એને જોડાવું થાય છે, એમ એ ઔદયિક ભાવ છે. પણ બાકી જે ત્રણ રહ્યા, એ ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ મોક્ષ માર્ગરૂપ છે. જ્યારે પારિણામિક ભાવ છે, એ પારિણામિક ભાવ છે એ તો કાયમ ટકવાવાળી ચીજ છે, એટલે એ તો દ્રવ્ય છે. એટલે આ જે શક્તિઓ છે એ બધી જ શક્તિઓ, બધી જ શક્તિઓ એ પારિણામિક ભાવે છે. આત્માની શક્તિઓ છે તે પારિણામિક ભાવ સ્વરૂપ છે. દશી શક્તિ તે ભાવ, એ ત્રણે કાળે રહેતો ભાવ, એ ત્રિકાળી ભાવ છે. અને આત્મદ્રવ્ય તે તેવી શક્તિને રાખવા વાળું છે, એટલે એ ભાવવાન છે. દશી શક્તિને જ્યારે આપણે ત્રિકાળી ભાવ કહીએ તો એ ભાવ છે, તો પછી આત્મદ્રવ્યમાં એવી અનંત શક્તિ છે એટલે એ આત્મદ્રવ્યને ભાવવાન કહેવાય. દશી શક્તિ, ચીતી શક્તિ, જીવત્વ શક્તિ, જ્ઞાન શક્તિ, આ બધી શક્તિને આપણે ત્રિકાળી ભાવ કહીએ, જે પારિણામિક ભાવ સ્વરૂપ છે અને એને આપણે ત્રિકાળી ભાવ કહ્યો. તો એ બધી શક્તિઓ એ ધરનાર આત્મદ્રવ્યો એ ભાવવાન છે, અને એ બંને એટલે એ ભાવ અને ભાવવાન એ બંને પારિણામિક ભાવે છે, એટલે કે ગુણ અને દ્રવ્ય બંને પારિણામિક ભાવે છે. પર્યાયમાં જે ભાવ પ્રગટે છે તે બીજી ચીજ છે. જો શાંતિથી સમજવાનું છે, કેમ કે કેટલાય પ્રશ્નોના સમાધાન થઈ જાય એવી આ તત્વની સૂક્ષ્મ વાત છે. પર્યાયમાં જે ભાવ પ્રગટે છે તે બીજી ચીજ છે. પેલા તો પારિણામિક ભાવની વાત આપણે કરી કે જે દ્રવ્ય છે અને ગુણ છે તો પારિણામિક ભાવ સ્વરૂપ છે, એ નિત્ય છે, એ નિત્ય ટકવાવાળી ચીજ છે. જ્યારે પર્યાય જે એક સમયની છે, એ પરિણામના કારણે એક સમયની જે પર્યાય થઈ, જે પણ ગુણની પર્યાય થઈ તે પર્યાય, એ પર્યાયમાં જે ભાવ પ્રગટે છે, નિર્મળ પરિણામ છે, તો એવા ભાવ છે, તો એ બીજી ચીજ. બીજી ચીજ એટલે પેલા આત્મદ્રવ્ય જે ભાવવાન અને જે ત્રિકાળી શક્તિ જે ભાવ, એના સિવાય આ બીજી શક્તિ છે, બીજી ચીજ છે. એના સિવાય આ બીજી ચીજ છે. શું? પર્યાયમાં જે ભાવ પ્રગટે છે તે બીજી ચીજ છે. શક્તિ અને શક્તિવાન એ સહજ અકૃત્રિમ સ્વભાવ ભાવરૂપ છે, એ પારિણામિક ભાવે છે, એ નવીન ઉત્પન્ન થતા નથી. શક્તિ પણ કાંઈ નવીન ઉત્પન્ન થતી નથી, અને શક્તિવાન એટલે ભાવવાન એટલે ત્રિકાળી આત્મદ્રવ્ય એ પણ કાંઈ નવીન ઉત્પન્ન થતું નથી, શક્તિઓ પણ નવીન ઉત્પન્ન થતી નથી, એ તો પારિણામિક ભાવે છે. અને તેનો અભાવ પણ થતો નથી, કોઈ ગુણનો પણ અભાવ થતો નથી. જો ગુણનો અભાવ થાય તો દ્રવ્ય નાશ પામે, દ્રવ્યનો પણ નાશ થતો નથી. આવા પારિણામિક ભાવરૂપે દસી શક્તિ છે, જીવત્વ શક્તિ છે, ચીતી શક્તિ છે, દસી શક્તિ છે, જ્ઞાન શક્તિ છે, બધી શક્તિ આ રીતે પારિણામિક ભાવરૂપે છે. હવે એ દસી શક્તિ જે પારિણામિક ભાવરૂપે છે એ તો ધ્રુવ છે, અને એ ધ્રુવ છે એ ધ્રુવની અંદર કાર્ય થતું નથી. જે કાર્ય થાય અને જે પરિણામ આવે છે એને આપણે પર્યાય કહીએ છીએ, તો એ પર્યાયો કઈ ધ્રુવમાં નથી. એ પર્યાયો તો ક્ષણિક છે, અને એ તો એક સમયની છે, એ તો નાશ પામે છે અથવા તો વિલીન થઈ જાય છે. જો એ ધ્રુવમાં થતું હોત તો પછી ધ્રુવને નાશ પામવાનો વખત આવત, પણ એમ તો બનતું નથી, તો ધ્રુવ ધ્રુવ કહેવાય નહીં. એટલે ધ્રુવ છે, દ્રવ્ય અને ગુણ જે છે એ નિત્ય એમને એમ જ રહે છે, અને પરિણમન જે થાય છે અને જે પર્યાય થાય છે એ ક્ષણિક છે, એક સમયની છે, અને એ પર્યાયમાં જો દસી શક્તિ છે તો દસી શક્તિ એ પર્યાયમાં વ્યાપે છે. દસી શક્તિ કહો કે દર્શન ગુણ કહો, તો એ પર્યાયમાં વ્યાપે છે. હવે એ પર્યાયમાં ક્યારે વ્યાપે? કોઈ પણ શક્તિ એ પર્યાયમાં ક્યારે વ્યાપે? એનું નિર્મળ પરિણમન થાય ત્યારે એ પર્યાયમાં વ્યાપે, એટલે નિર્મળ પર્યાયમાં એ વ્યાપે. પણ જે વિભાવભાવરૂપ વિકારી પર્યાયો થાય, જે પરના લક્ષે જે પર્યાય થાય, શુભાશુભ ભાવરૂપ જે પર્યાયો થાય, એમાં એ ન વ્યાપે, એમાં એનું શક્તિનું વ્યાપતું નથી. જ્યારે નિર્મળ પરિણામ છે એમાં શક્તિનું વ્યાપવું છે, એટલે પર્યાયમાં વ્યાપવું છે. આ શક્તિ છે એ પોતે દ્રવ્યમાં ગુણમાં વ્યાપે છે, અને જ્યારે નિર્મળ પરિણામ થાય છે તો એ નિર્મળ પરિણામમાં પણ એ વ્યાપે છે. આ વાત મહત્વની છે, એ બધી શક્તિ માટે એ વાત ગુરુદેવે કરી છે, અહીંયા પણ એ વાત કરી છે. પર્યાયો નવી નવી ઉત્પન્ન થાય છે, જ્ઞાન દર્શન આદિ ગુણો છે એ કાંઈ ઉત્પન્ન થતા નથી, અને એનો વિનાશ પણ થતો નથી, એ તો ત્રિકાળ શાશ્વતપણે રહે છે. નવી નવી તો પર્યાયો ઉત્પન્ન થાય છે, અને એમાં જ્યારે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ્ય કરવામાં આવે, ત્રિકાળી દ્રવ્યનું લક્ષ્ય કરી અને એ તરફ પોતાના ઉપયોગને લઈ જવામાં આવે છે, ત્યારે નિર્મળ પરિણામ થાય છે, અને એ જ મોક્ષનો માર્ગ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે આ જૈન દર્શન બહુ સૂક્ષ્મ અલૌકિક છે, એ જો સમજાઈ જાય, એનો પત્તો લાગી જાય, એટલે એ વાત ગળે બરાબર ઉતરી જાય, એટલે જે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે એ જ વાત આત્મસાત થઈ જાય તો ભવનો અંત આવી જાય. આગળ કહે છે કે ત્રિકાળી દશી શક્તિ છે તે પારિણામિક ભાવે છે. 320મી ગાથામાં મોક્ષનું કારણ કયા ભાવે છે તેનો ખુલાસો કર્યો છે. આપણે ઘણો વિસ્તાર કર્યો, 320 ગાથા ઉપર ઘણા સ્વાધ્યાય કર્યા, એમાં આપણે આ બધા ભાવ પણ સમજ્યા. ઔદયિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, આ ચાર ભાવ પર્યાયરૂપ ભાવ છે અને દ્રવ્ય ગુણ છે તે પારિણામિક ભાવ છે. તેમાંથી મોક્ષનું કારણ કોણ, તો પછી ત્યાં ખુલાસો કર્યો છે કે પારિણામિક ભાવ છે તે મોક્ષનું કારણ નથી, કેમ કે તે સક્રિય છે, તેમાં કાર્ય થતું નથી. પારિણામિક ભાવ છે તે ધ્રુવ છે, એ મોક્ષનું કારણ નથી, એ અક્રિય છે અને એમાં કાર્ય થતું નથી. કાર્ય થાય છે તો પર્યાયમાં. તો પછી રહ્યા ચાર ભાવ, તો એ ચાર ભાવમાંથી ઔદયિક ભાવ છે, ઔદયિક ભાવ એ પણ મોક્ષનું કારણ નથી, કેમ કે રાગાદી ઔદયિક ભાવ છે અને એ બંધનું કારણ છે, એ બંધરૂપ છે અને બંધના કારણરૂપ છે, એટલે એ પણ મોક્ષનું કારણ નથી. એટલે ઔદયિક ભાવને અને પારિણામિક ભાવને બેને જુદા પાડ્યા પછીથી હવે જે ત્રણ ભાવ રહ્યા, બાકીના ત્રણ ભાવ ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષાયિક, એ ત્રણ ભાવ મોક્ષનું કારણ છે, કેમ કે તે શક્તિના નિર્મળ કાર્યરૂપ છે. એટલે કે ગુણોના નિર્મળ કાર્યરૂપ આ છે. એટલે ગુણોનું જે નિર્મળ પરિણમન થાય, જે કાર્ય થાય અને જે પરિણામ આવે, જે પર્યાય થાય, એ ઔક્ષમિક ભાવે, ક્ષયોક્ષમિક ભાવે કે ક્ષાયિક ભાવે હોય, અને એ ભાવ મોક્ષનું કારણ થાય છે. એટલે એ જ રીતે આગળ વધતા વધતા નિર્મળ પરિણામો થતા થતા પોતે પોતાના સ્વરૂપને વિશે પૂર્ણપણે સ્થિરતા કરી લે છે, તો પછી એકલા નિર્મળ પરિણામ જ, એટલે ક્ષાયિક ભાવે જ એ રહી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. હવે દર્શન શક્તિને માટે પણ એ જ રીતે છે. જે વાત બધી શક્તિ માટે કરી એ જ પ્રમાણે એને માટે પણ એ જ વાત છે. એટલે અહીં દર્શન શક્તિની વાત ચાલે છે તો કહે છે કે તેનું અંશે નિર્મળ પરિણમન છે, તે ક્ષયોક્ષમ ભાવે છે. હવે દર્શન શક્તિના પરિણમનનો વિચાર કરીએ તો એમાં એનું અંશે નિર્મળ પરિણમન છે તે ક્ષયોક્ષમ ભાવે છે. આપણે ત્રણ ભાવ મોક્ષનું કારણ તરીકે સમજ્યા, ઉપસમ, ક્ષયોક્ષમ અને ક્ષાયિક. તો અહીંયા દર્શન શક્તિનો વિચાર કરીએ તો એમાં દર્શન શક્તિનું નિર્મળ પરિણમન છે, તો એ નિર્મળ પરિણમન જો અંશે નિર્મળ પરિણમન છે તો ક્ષયોક્ષમ ભાવે છે. અને કેવળ દર્શન એ ક્ષાયિક ભાવ રૂપે એ દર્શન શક્તિનું પરિણમન છે. એટલે પૂર્ણ નિર્મળ પરિણમન જે છે એ કેવળ દર્શન એ ક્ષાયિક ભાવ રૂપે છે. અંશે નિર્મળ પરિણમન છે એ ક્ષયોક્ષમ ભાવે છે, અને પૂર્ણપણે છે તે કેવળ દર્શન એ ક્ષાયિક ભાવ રૂપે છે. પણ દર્શનમાં ઉપસમ ભાવ હોતો નથી. દર્શન શક્તિનું પરિણમન થાય એમાં ઉપસમ ભાવ હોતો નથી. એટલે બે ભાવ હોય છે, ક્ષયોક્ષમ ભાવે હોય અથવા તો ક્ષાયિક ભાવે હોય છે. તો ક્ષાયિક ભાવે જે છે તે કેવળ દર્શન છે, પણ ઉપસમ ભાવે દર્શન શક્તિનું પરિણમન હોતું નથી. દર્શનમાં ઉપસમ ભાવ હોતો નથી અને શક્તિના પરિણમનમાં પહેલા જ આપણે સમજાય એ પ્રમાણે ઔદયિક ભાવનો તો અભાવ જ છે. ઔદયિક ભાવે તો કોઈ શક્તિનું પરિણમન છે જ નહીં, મોક્ષનો માર્ગ છે જ નહીં. તો આ રીતે ભાવની સાથે કયા ભાવે પરિણમન છે એનો સંબંધ ગુરુદેવે આપણને બહુ સારી રીતે અહીંયા સમજાવ્યો કે દર્શન શક્તિમાં એ ક્ષયોક્ષમિક ભાવે અથવા તો ક્ષાયિક ભાવે એ પરિણમન છે, औक्षणिक भावे नहीं। चौथा गुण स्थानक क्षायिक संपित थाय छे ते क्षायिक भाव छे। चौथा गुण स्थानक क्षायिक संपित थाय पहला संपित थाय ते औक्षणिक संपित थाय छे ने ए बधुं आपणे जाणीए छीए। પણ અહીંયા જે વાત લીધી છે એને અહીંયા સમજવાની છે કે ચોથા ગુણસ્થાને એ ક્ષાયિક સંકિત થાય છે તે ક્ષાયિક ભાવ છે। હવે એ પહેલા ઉપસમિક સંકિત થાય તો આપણને એમ હોય કે દર્શન શક્તિ જે છે એનો પણ એ ઉપસમ ભાવ હોવો જોઈએ, પણ એમ નથી, ત્યાં એ ઉપસમ ભાવ નથી, એ દર્શનનો ઉપસમ ભાવ નથી। ત્યાં ઉપસમ કોનો થાય છે? સમ્યકત્વ થાય છે ને, એટલે એ મિથ્યાત્વ છે તો એ મોહની કર્મ જે છે એ ઉદયમાં હતું તો એમાં ઉપસમ થાય છે, એટલે ખરેખર તો એના ત્રણ ભાગ થાય છે અને એ રીતે આખી વાત છે। પણ પહેલા સંકિત થાય છે તો ઉપસમિક સંકિત થાય છે એટલે આપણને એમ હોય કે દર્શન જે આ કહ્યું એનો પણ ઉપસમ થતો હોય, તો એમ વાત નથી। ગુરુદેવ અહીંયા બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું છે કે દર્શનમાં ઉપસમ ભાવ હોતો નથી। ચોથા ગુણસ્થાને ક્ષાયિક સંકિત થાય છે તે ક્ષાયિક ભાવ છે। અને પછી ત્રણેક મહારાજાની વાત કરી છે, આપણે એ વાત નથી લેતા, આપણે શક્તિની વાત આગળ લઈએ। પારા નંબર 27 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ આગળ દર્શી શક્તિ સમજાવે છે। ભાઈ, આ શક્તિનો અધિકાર સૂક્ષ્મ છે, માટે શાંતિથી સાંભળવું। આ આત્માના અંતરની હિતની વાત છે, દુનિયા માને કે ન માને એનાથી આપણને કાંઈ ફેર પડતો નથી, આપણે એ સાથે કાંઈ સંબંધ નથી। વધારે લોકો માને તો સાચું એમ નથી, અજ્ઞાનીઓની માન્યતા ગમે તે પ્રકારે હોય એટલે કંઈ આપણે સાચી કરી દઈએ એમ તો બને ને, એટલે દુનિયા જ્ઞાનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલા પરમ સત્યને માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે, એ સાથે આપણને કાંઈ નિસ્બત નથી। પણ અહીંયા જે વાત છે તે જ્ઞાનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી વાત છે અને એ સાધક જીવને ખૂબ ઉપયોગી થાય એવી વાત છે। એટલે ગુરુદેવ કહે છે કે અહીંયા કહે છે કે દર્શન શક્તિ અનાકાર ઉપયોગમય છે। દર્શન એટલે શ્રદ્ધા શક્તિની વાત નથી, શ્રદ્ધાની અહીંયા વાત નથી, આત્માની પ્રતીતિ રૂપ સમ્યક દર્શન જેનું કાર્ય છે તે શ્રદ્ધા શક્તિની આ વાત નથી, ત્યાં તો એ શ્રદ્ધા શક્તિની વાત છે, અહીંયા એ વાત નથી। આ તો નિર્મળ દેખવાના ઉપયોગ રૂપ દર્શન શક્તિની વાત છે, નિર્મળ દેખવાના ઉપયોગ રૂપ દર્શન શક્તિની વાત છે। પોતાના દ્રવ્ય અને અનંત ગુણ પર્યાયોને પર્યાયમાં દેખે એવી અનાકાર ઉપયોગમય દર્શન શક્તિની આ વાત છે। રસી શક્તિ સહિત અંદર દ્રવ્યમાં જ્યાં દેખવા જાય ત્યાં તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપી જાય છે। રસી શક્તિ સહિત એટલે કે બધી જ શક્તિ સહિત, રસી શક્તિ સાથે હોય જ ને, એવા દ્રવ્યમાં અંદર દ્રષ્ટિ કરવા જાય છે અને અંદર દ્રષ્ટિ થાય છે તો દ્રવ્યમાં ગુણમાં અને પર્યાય ત્રણેયમાં વ્યાપી જાય છે। દ્રવ્ય ગુણમાં તો આ દર્શી શક્તિ રહી જ છે, પણ એવું નિર્મળ પરિણામ થાય છે તો પછી એ પર્યાયમાં પણ વ્યાપી જાય છે। વળી પરને દેખવાથી દર્શન શક્તિનો ઉપયોગ સાકાર થઈ જાય છે એમ નથી, પરને દેખવાથી દર્શી શક્તિનો ઉપયોગ સાકાર થઈ જાય છે એમ નથી। દર્શન ઉપયોગ તો સ્વને પરને બધાને સર્વને ભેદ પાડ્યા વિના જ સામાન્યપણે દેખે છે। દર્શી શક્તિ તેની સાથે અનંતા ગુણો અને એકરૂપ ત્રિકાળી દ્રવ્ય એ બધું દર્શન ઉપયોગમાં સામાન્ય સત્તા માત્ર દેખવામાં આવે છે, એ દર્શી શક્તિનું કાર્ય છે। સામાન્ય સત્તા માત્ર તરીકે બધું જુએ છે, દેખે છે, એ દર્શી શક્તિ છે। આ દર્શન ઉપયોગ છે તે સૂક્ષ્મ છે અને અનાકાર છે, તેથી છદ્મસ્ત તેને પકડી ન શકે. પણ આગમ, અનુમાન અને અંતર્મુખ થયેલા જ્ઞાન વડે તે સમજાય એમ છે. પહેલા તો આગમ દ્વારા અભ્યાસ કરીને અને પછી અનુમાન દ્વારા એનો નિર્ણય કરવો પડે. પાકો નિર્ણય થયા પછીથી જ્યારે અંતર્મુખ દ્રષ્ટિ થાય છે અને એ વખતે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે, ત્યારે પછી એને એ સમજાય છે કે દર્શન ઉપયોગ શું છે. દર્શન ઉપયોગ પહેલા સમજાયો કે દર્શન ઉપયોગ છે તે જ્ઞાન ઉપયોગની પહેલા છદ્મસ્તને હોય છે. પહેલા દર્શન ઉપયોગ એટલે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, સત્તા માત્ર તરીકે પદાર્થોનું દેખવું, વસ્તુ માત્રને સત્તા માત્ર, સામાન્ય સત્તા માત્ર તરીકે દેખવી, ગ્રહવી, એવો દર્શન ઉપયોગ છે, એવી દસી શક્તિ છે. અને પછી એને વિશેષતાથી જાણવું એ જ્ઞાન ઉપયોગ છે. એ જ્ઞાન દ્વારા વિશેષતાથી જાણવામાં આવે છે. એટલે હંમેશા છદ્મસ્તને જ્ઞાનની પહેલા દર્શન ઉપયોગ હોય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે દર્શન જ્ઞાનના ઉપયોગ બંને ઉપયોગ સાથે જ હોય છે. પણ છદ્મસ્તને માટે એમ કહેવાય કે પહેલા દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ, ત્યારે કેવળીને બંને સાથે છે એમ કહેવામાં આવે છે. ગુરુદેવ સમજાવે છે કે આ રીતે અંતરની પોતાની ચીજને પહોંચાય છે. બાકી તો અગિયાર અંગનું જાણપણું એટલે માહિતીરૂપ જ્ઞાન, બધું જ આવડતું હોય, બધું કંઠસ્થ કર્યું હોય, બધા અર્થ સહિત બધી વસ્તુ સમજાતી હોય, બીજાને સમજાવી શકતા હોય, તો કાંઈ આત્મા દેખાય એમ નથી. એટલે કે બાકી અગિયાર અંગનું જાણપણું થઈ જાય તોય આત્મા દેખાય એમ નથી. જાણપણું એટલે એ માહિતીરૂપ જ્ઞાન, પ્રગતરૂપનો અભ્યાસ કરી અને એવી બુદ્ધિ હોય, એવી યાદ શક્તિ હોય, સ્મરણ શક્તિ હોય, તો બધું યાદ પણ રહી જાય, ઘણું યાદ હોય, પણ એથી આત્માનો અનુભવ થઈ જાય એમ નથી. અને એને આત્માનું જ્ઞાન પણ કહેતા નથી, એને જાણવારૂપ જ્ઞાન કહેવાય કે આ બરાબર છે. આત્મા વિશેનું જાણપણું એમ કહેવાય, પણ આત્માનું અનુભવ સહિત જે જ્ઞાન છે એ વસ્તુ જુદી છે. અહીંયા આગળ કહે છે કે અનાકાર ઉપયોગ શક્તિપણે તો ત્રિકાળ છે. અનાકાર ઉપયોગ શક્તિપણે તો ત્રિકાળ છે, એ ઉપયોગ ત્રિકાળ છે એમ કહે છે. અનાકાર ઉપયોગ તો ત્રિકાળ છે, પરંતુ અજ્ઞાનીને અનાદિથી વર્તમાન વર્તતો ઉપયોગ કેવળ પર સન્મુખ પ્રવર્તતો હોવાથી તેને શક્તિનું વાસ્તવિક પરિણમન પ્રગટતું નથી, અને તેથી તેને શક્તિનું યથાર્થ ફળ આવતું નથી. વર્તમાન ઉપયોગ પર સન્મુખ પ્રવર્તતો હોવાથી એટલે પરને દેખવા જાણવા વાળો થયો છે, તેમાં દેખવું છે તે દસી શક્તિનું કાર્ય છે, અને જાણવું છે વિશેષતાથી તે જ્ઞાનનું કાર્ય છે. તો એ વર્તમાન ઉપયોગ જે પર સન્મુખ પ્રવર્તે છે, પરનું જ લક્ષ કરીને રહ્યો છે. જો વિચાર કરીએ, સવારથી ઉઠીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી ઉપયોગ ક્યાં રહે છે? સ્વ તરફ તો રહેતો જ નથી. શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો પણ ઉપયોગ તો બહારમાં છે, પૂજા કરીએ છીએ તો પણ ઉપયોગ તો બહારમાં જ છે. એટલે એ પર સન્મુખ જ ઉપયોગ તો રહે છે. એટલે પછી બંને ઉપયોગ સાથે જ હોય, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને પર સન્મુખ જ રહે છે. એટલે અજ્ઞાનીની વાત કરી અને ગુરુદેવ આપણને એ સમજાવે છે કે ભાઈ, તે હજી સુધી એવી સ્વરૂપને વિશે એકાગ્રતા કરી જ નથી, એટલે તને ક્યાંથી સમજાય કે દર્શન શક્તિ શું છે? ક્યાંથી એ શક્તિનું વાસ્તવિક સ્વરૂપ ખ્યાલમાં આવે? કઈ એમ નથી કે એ ઉપયોગ નથી, એ ઉપયોગ તો ત્રિકાળ છે, તો છે 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 ને છે. શક્તિપણે, શક્તિપણે તો છે જ, પણ એ જે વસ્તુ છે એને પર્યાયમાં અનુભવીએ તો એને માટે છે, જેને અનુભવી જ નથી એને માટે તો એ ન હોવા બરાબર જ છે. કોઈ વ્યક્તિ પાસે એક ઓરડામાં અબજો રૂપિયાના જવેરાત મિલકત બધું હોય, લક્ષ્મી હોય, એ બંધ છે અને એને ખ્યાલ પણ નથી. બારમાં બારમાં બધું બાકીના રૂમમાં ફરે છે અને પોતાનું બધું માને છે, પણ એને ખબર પણ નથી કે પોતાની પાસે આટલી વિપુલ સંપત્તિ છે. તે જોયું જ નથી, જાણ્યું નથી ત્યાં સુધી એ સંપત્તિવાન ક્યાંથી કહેવાય. જ્યારે એ ઓરડાને ખોલીને એમાં પ્રવેશ કરે ને જુએ, ત્યારે એ સંપત્તિનો માલિક થાય, ત્યારે એ સાચો એ સંપત્તિવાન બન્યો કહેવાય. એવું જ આપણા બધાનું છે કે શક્તિપણે તો એ ત્રણેય કાળે બધું રહ્યું જ છે, પણ એ શક્તિપણે પડ્યું છે એ શા કામનું? જ્યાં સુધી આપણે એનું લક્ષ્ય કરીને એને અનુભવીએ નહીં ત્યાં સુધી એ બધા ગુણો અનંત ગુણ છે, અનંત ગુણ છે બોલ્યા કરીએ, એથી શું ફાયદો? અનાકાર ઉપયોગ શક્તિપણે તો ત્રિકાળ છે, પરંતુ અજ્ઞાનીને અનાદિથી વર્તમાન વર્તતો ઉપયોગ, દરેક સમય સમય વર્તમાન 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 વર્તતો ઉપયોગ, એક સમય પછી બીજા સમય બીજા સમય એમ વર્તમાન વર્તતો ઉપયોગ, જે દર્શન અને જ્ઞાનનો ઉપયોગ છે એ પરસન્મુખ પ્રવર્તે છે. અને પરસન્મુખ પ્રવર્તતા એ ઉપયોગને કારણે આ જીવ અનાદિનો ભટકે છે. અજ્ઞાનીને અનાદિથી વર્તમાન વર્તતો ઉપયોગ કેવળ પરસન્મુખ પ્રવર્તતો હોવાથી તેને શક્તિનું વાસ્તવિક પરિણમન પ્રગટતું નથી. ક્યાં પ્રગટ્યું છે વાસ્તવિક પરિણમન? દસી શક્તિનું કે જ્ઞાન શક્તિનું કે કોઈ પણ શક્તિનું પ્રગટ્યું છે? પ્રગટે છે તો બધી શક્તિનું એક સાથે જ પ્રગટે છે. વાસ્તવિક એટલે નિર્મળ પરિણમન બધી શક્તિનું એને પ્રગટ્યું કહેવાય કે જેણે એને અનુભવ્યું. અંદરમાં જે ચાલી રહ્યું છે એની વાત અહીંયા નથી લેવી. જેણે એવી સ્વની દ્રષ્ટિ કરી અને જેને એ નિર્મળ પરિણામ થયા છે એની અહીંયા તો વાત કરી છે. જેને એ પરિણામ થયા છે એને એ પ્રગટ થયું છે, તેને શક્તિનું યથાર્થ ફળ એને પ્રાપ્ત થાય. પણ જેનો પરસન્મુખ ઉપયોગ રહે છે એને તો એ શક્તિનું યથાર્થ ફળ આવતું નથી. પણ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને એના વિશે બરાબર જાણીને જેમ છે તેમ બધી માન્યતા સમ્યક કરીને, એટલે કઈ રીતે સમ્યક કરીને? ધારણા જ્ઞાન સુધી. સમ્યક તો ત્યારે જ થાય જ્યારે અનુભવ થાય ત્યારે. પણ એ જેમ છે તેમ જ્ઞાનેશ્વર ભગવાનની વાણીમાં જેવું સત્ય પ્રકાશ્યું છે તે પ્રમાણે બધું બરાબર સ્વીકારીને, વિકલ્પ સહિત સ્વીકારીને, પછી જ્યારે એ સ્વસન્મુખ થઈ અને સ્વના આશ્રયે પરિણમે છે ત્યારે નિર્મળ ઉપયોગ સ્વ પરને દેખવા રૂપ પ્રગટ થાય છે અને સાથે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અનંત ગુણોનું રૂપ તેમાં આવી જાય છે. બીજા ગુણ તેમાં આવી જાય એમ નહીં, પણ બીજા ગુણનું રૂપ તેમાં આવી જાય છે. બધું દેખાય પણ આકાર નહીં, ઉપયોગ નિરાકાર નિર્વિકલ્પ હોય છે. બધાને દેખે પણ ઉપયોગ સાકાર ન થાય, સત્તા માત્ર દેખે. બસ આ દસી શક્તિ, આ દર્શન ઉપયોગ બધાને દેખે પણ ભેદ પાડીને ન દેખે, ઉપયોગ સાકાર ન થાય, નિરાકાર નિર્વિકલ્પ હોય. બધાને દેખે પણ ઉપયોગ સાકાર ન થાય, સત્તા માત્ર દેખે, ભેદ પાડીને દેખે એમ. જ્યારે જ્ઞાન છે તે સવિકલ્પ છે. સવિકલ્પ નો અર્થ અહીંયા સાકાર કરવાનો છે. સવિકલ્પ છે એટલે એ રીતે લેવાનું છે. તે સ પરને સર્વને ભેદ પાડીને જાણે છે, કેમ કે ભેદ થયા એટલે એ અપેક્ષાથી આપણે વિકલ્પ કહીએ છીએ ને, એટલે બધાને ભેદ પાડીને જાણે છે. પરંતુ દર્શન શક્તિનો ઉપયોગ તો સત્તા માત્ર વસ્તુમાં ઉપયુક્ત થવારૂપ છે, આવી દર્શન ક્રિયા માત્ર છે. ભગવાન કેવળી કહે છે, ભાઈ તારી ચૈતન્ય વસ્તુમાં અનાકાર ઉપયોગમય એક દર્શન શક્તિ છે. આ ઉપયોગ અને આ ઉપયોગવાન એવા ભેદનું લક્ષ છોડી અભેદ એક ચૈતન્ય વસ્તુનું જ્યાં અંતર આલંબન કરે કે તત્કાળ નિર્મળ ઉપયોગની દશારૂપે શક્તિ પ્રગટ થાય છે. જો શક્તિ તો પડી છે ત્રિકાળ, પણ એ પ્રગટ થાય, પ્રગટતા તો પર્યાયમાં થાય, અને એવી પર્યાય ક્યારે થાય એ અહીંયા કહ્યું છે કે જ્યારે ઉપયોગ અને ઉપયોગવાન એવા ભેદનું લક્ષ છોડીને, કોઈ ભેદ પાડે નહીં, અભેદ અખંડ એક વસ્તુનું લક્ષ કરે છે, ચૈતન્ય વસ્તુનું જ્યાં અંતર આલંબન લીધું કે એનો આશ્રય લીધો, અને એમ કરે ત્યારે એને તરત જ નિર્મળ પરિણામ થાય છે, એવી તત્કાળ નિર્મળ ઉપયોગની દશારૂપે શક્તિ પ્રગટ થાય છે. તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે, એટલે નિર્મળ પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્ય દ્રષ્ટા, ગુણ દ્રષ્ટા અને પર્યાય પણ એક દ્રષ્ટા ભાવરૂપ પ્રગટ થાય છે. દ્રવ્ય દ્રષ્ટા એટલે દ્રવ્યની અંદર એ દશી શક્તિ વ્યાપે છે, ગુણ દ્રષ્ટા એટલે ગુણમાં એ દશી શક્તિ વ્યાપે છે, અને પર્યાય એટલે નિર્મળ પર્યાય એ પણ એક દ્રષ્ટાભાવરૂપ પ્રગટ થાય છે, એમાં પણ એ દશી શક્તિ વ્યાપે છે, એમ એ પરિણમન છે. આ દર્શન શક્તિ ક્રમે નિર્મળ નિર્મળ એવી પરિણમે કે આખા લોકાલોકને દેખનારા કેવળ દર્શનરૂપ પરિણમી જાય. તો દશી શક્તિ મેં સામર્થ્યની વાત કરી છે કે એનું સામર્થ્ય કેવું છે, તો કે એક પછી એક નિર્મળ પરિણામ થતા જ જાય, નિર્મળ પરિણામ નિર્મળ પરિણામ નિર્મળ પરિણામ એમ નિર્મળ નિર્મળ થતા જાય. તો પછી જે ક્ષયોપશમિક ભાવ હતો તે પછી જ્યારે ક્ષાયિક ભાવ થાય એટલે કેવળ દર્શન રૂપ પરિણમી જાય, એવું એનું સામર્થ્ય છે, એવી એ શક્તિ છે. તે લોકાલોકના પદાર્થોને કાંઈ કરે એવું નહીં, એમાં કાંઈ ફેરફાર કરી નાખે એવું નહીં, કાંઈ બદલાવે એવું નહીં, એટલે લોકાલોકના પદાર્થોને કાંઈ કરે એમ નહીં, માત્ર સામાન્ય સત્તારૂપ દેખે, ભેદ પાડીને પણ ન દેખે કે આ સ્વ છે ને આ પર છે ને આ જીવ છે ને આ ગુણ છે ને એમ કંઈ ભેદ પણ નથી પાડતું, માત્ર સામાન્ય સત્તારૂપ દેખે બસ. આમ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે એવી દર્શન શક્તિના ઉપયોગ વડે પ્રભુ તું દેખે છે, આપણને કહે છે કે તું દેખે છે, તે યથાર્થ દેખવું છે, કેમ કે તેમાં પરાવલંબન નથી, પરનું આલંબન નથી, બાકી ઇન્દ્રિયોના કે વિકલ્પના આલંબને કે એના આશ્રય જે ઉપયોગ પ્રગટ થાય તે તો આત્માનો ઉપયોગ જ નથી, તે શક્તિનું કાર્ય નથી, શક્તિની સાથે એકતા કરી પરિણમે તે શક્તિનું કાર્ય છે. આ ઇન્દ્રિયોના આશ્રય જે ઉપયોગ પ્રગટ થાય એને તો આત્માનો ઉપયોગ જ કહેતા નથી. આપણે આ આંખથી દેખીએ ને, કાનથી સાંભળીએ, પ્રભુના દર્શન કરીએ આંખથી, એવો ઉપયોગ થયો હોય, સાક્ષાત પ્રભુના સમુદ્રમાં આંખથી દર્શન કરીએ એવો ઉપયોગ થયો હોય, તો એ ઉપયોગને પણ આત્માનો ઉપયોગ નથી થયો, કેમ કે પરને જાણે છે, પરને દેખે છે, અને એમાં ઇન્દ્રિયનું આલંબન છે, એટલે એ ઉપયોગને આત્માનો ઉપયોગ નથી કરતા. આત્માનો ઉપયોગ તો આત્માને દેખવા વાળો થાય, તે આત્માનો ઉપયોગ છે. ભગવાનના દર્શન થાય સમોસરણમાં સાક્ષાત તીર્થંકર ભગવાન વિરાજતા હોય અને એમને આંખ દ્વારા આપણે જયારે જોઈએ છીએ, તો એ ઉપયોગ ઇન્દ્રિયોના આશ્રય થયો છે, ઇન્દ્રિયોના કે વિકલ્પના આલંબને એના આશ્રય જે ઉપયોગ પ્રગટ થાય, એ જ રીતે સ્મૃતિમાં પણ આપણે જે કરીએ એમાં વિકલ્પ છે, તો એ ઉપયોગને તો આત્માનો ઉપયોગ જ નથી, એટલે એમાં એ શક્તિનું કાર્ય નથી, પરંતુ શક્તિ સાથે એકતા કરી પરિણમે તે શક્તિનું કાર્ય છે. આત્માની એક એક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે, અને તે પ્રત્યેક શક્તિ દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાયમાં પણ વ્યાપે છે. આ દર્શન શક્તિ છે તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. ત્યાં શક્તિ ધ્રુવ ત્રિકાળ છે, તે ધ્રુવ ઉપાદાન છે અને તેની વર્તમાન પર્યાય પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન છે. ધ્રુવ ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન જેમ અગાઉ કીતિ શક્તિ વખતે જે રીતે વાત કરી હતી એ જ રીતે અહીંયા પણ કહે છે કે જ્યાં તે શક્તિ છે તે ધ્રુવ ત્રિકાળી છે, તે ધ્રુવ ઉપાદાન છે અને અખંડ એક આત્મદ્રવ્ય એનું લક્ષ્ય કરતા જે વર્તમાન પર્યાયમાં આ શક્તિ વ્યાપે છે એવી એ પર્યાય છે તે ક્ષણિક ઉપાદાન છે. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી કોઈ નિમિત્ત છે કે નહીં? નિમિત્તના રશિયાને પાછું એ તો જાણવું પડે ને કે નિમિત્ત શું છે. એ વખતે ઇન્દ્રિય આદિ બાહ્ય પદાર્થો તેમાં નિમિત્ત હો પણ શક્તિને તેનું આલંબન નથી. ઇન્દ્રિય આદિ બાહ્ય પદાર્થો તેમાં નિમિત્ત હો પણ શક્તિને તેનું આલંબન નથી. નિર્મળ દર્શન ઉપયોગ પ્રગટ થાય તે સ્વઆલંબી છે, સ્વાવલંબી સ્વને આલંબને થાય છે. એ કોઈ ઇન્દ્રિયાદિ બાહ્ય ચીજો નું આલંબન કરતા થતો નથી. એટલે ઇન્દ્રિય આદિ બાહ્ય ચીજોથી તે ઉપયોગ તો નિરપેક્ષ પ્રગટ થાય છે. દર્શન શક્તિ તો ધ્રુવ છે પણ તેનું અનાકાર ઉપયોગ રૂપે પરિણમન થાય છે તે તેની ઇન્દ્રિય આદિ નિમિત્તથી નિરપેક્ષ સ્વાવલંબી ક્રિયા છે. ઇન્દ્રિય આદિથી એ બધા નિમિત્તથી નિરપેક્ષ, એના ઉપર એને કાંઈ અપેક્ષા નથી, એની અપેક્ષા વિના જ જે સ્વાવલંબી ક્રિયા છે એવા પરિણામ થાય છે તે સ્વાવલંબી છે. શક્તિના પરિણમનમાં છય કારકો સ્વાધીન છે. આવો અદ્ભુત અલૌકિક કોઈ આત્મદ્રવ્યનો મહિમા છે. આ બધું પોતાને જાણવા સમજવા માટે છે. જો એક વાત અહીંયા સરસ તરીકે કહી દઉં કે આ બધું પોતાને જાણવા સમજવા માટે છે, બીજાને વિસ્મય પમાડવાની આ વાત નથી. બીજાને તમે વિસ્મય પમાડો એટલે બીજાને આશ્ચર્યમાં મૂકી દો એ માટે આ વાત નથી. તમને આ સમજાઈ ગયું હોય ને પછી સમજીને તમે બીજાને આ કહો એટલે પેલા લોકો એકદમ આશ્ચર્યચકિત થઈ જાય અને તમારી વાહવાહ કરવા માંડે અથવા તો તમને પંડિત કહેવા લાગે. બીજાને ઇમ્પ્રેસ કરવા માટે આ વાત નથી, આ તો તમારા પોતાને માટે છે, પોતાને સમજવા જાણવા માટે છે. વસ્તુનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સમજ્યા વિના અનુભવ ક્યાંથી થશે? અદ્ભુત અનંત આશ્ચર્યનું નિદાન ચૈતન્ય ચમત્કાર વસ્તુ ભાઈ તું છો, તું પોતે છો અને તેનો અંતરમાં મહિમા લાવી એક વાર અંતર્દ્રષ્ટિ કરી પરિણમી જા. તેથી તને સુખનું નિદાન એવો ધર્મ પ્રગટશે અને અનાદિકાલીન સંસારની રજળપટ્ટી રખડપટ્ટી મટી જશે. હવે એક પ્રશ્ન અહીંયા થાય છે કે ધારો કે આપણે આ શક્તિને ન માનીએ તો, દર્શન શક્તિને આપણે ન માનીએ તો. એ બધી વાત તો બરાબર, આપણે શક્તિ વિશે સમજ્યા પણ એને ન માનીએ તો શું થાય? જો દર્શન શક્તિમાં શું આવ્યું કે બધાને જાણે અને ભેદ તો પાડે નહીં, સ અને પરનો ભેદ પાડતી નથી, તો પછી આપણને એમ થાય કે એને માનો કે ના માનો શું ફેર પડવાનો છે? એટલે એવો પ્રશ્ન થાય, ન માનીએ તો શું થાય? કેમ કે આમે એક ભેદ પાડતી નથી, ભેદ તો પાડતી નથી, આ સ્વ અને પરનો ભેદ પાડીને એની એની વિશેષતાપૂર્વક નથી જાણ જ્ઞાન થતું. એમાં જ્ઞાનમાં જે થાય છે એવું તો કાંઈ થતું નથી અને ભેદ પણ પાડીને જાણતી નથી, બધાને સત્તા માત્ર રૂપે એ ગ્રહણ કરે, એમાં આપણને શું ફાયદો? પ્રશ્ન એવો છે. દર્શનને ન માનીએ તો શું માનીએ? પ્રભુ દર્શન શક્તિમાં એક મહત્વની વાત એ આવી કે બધાને એ દેખે છે. એક સમયમાં એ બધાને દેખે છે તો એનો અર્થ શું થયો? કે એ પછી જ્ઞાન જે ભેદ પાડીને જોવાનું છે એ બધું ત્યાં એક સમયમાં એ વખતે છે એ નિર્ણય થઈ જાય છે ને. જ્ઞાન એના પછી છે કે જે ભેદ પાડીને વિશેષતાથી બધું જાણવા વાળું જે છે એ જ્ઞાનની પહેલા આ બધું છે એવો નિર્ણય શેમાં થયો? એ દસી શક્તિમાં એવો નિર્ણય થાય છે કે આ બધું જ છે, બધાને સત્તા માત્ર રૂપે ગ્રહણ કર્યું તો પછી જ્ઞાન એને વિશેષતાથી જાણે છે. એને જ આપણે ગ્રહણ ન કરીએ કે બધું સત્તા માત્ર રૂપે છે એને આપણે કાઢી નાખીએ તો પછી જ્ઞાન જાણશે કોને? એટલે બધું સત્તા માત્ર રૂપે હોવાનું દેખવાનું એ દસી શક્તિનું કાર્ય છે, અને પછી જે છે એને વિશેષતાથી જાણે છે જ્ઞાન. એટલે દસી શક્તિને ન માનીએ એમ વાત નહીં ચાલે. આ વાત ગુરુદેવના પ્રવચનમાં આવે છે, ગુરુદેવ એના ઉપર સારો વિસ્તાર કર્યો છે. અહીંયા પ્રવચન રત્નાકરમાં એ વાત નથી લીધી, પણ ગુરુદેવના પ્રવચનમાં આ વાત બહુ મહત્વની વાત છે કે દસી શક્તિ બધાને એક સાથે જાણે છે. એનો અર્થ શું છે? કે સત્તા માત્ર તરીકે ગ્રહણ કરે છે, દેખે છે. એનો અર્થ જ એ થયો કે બધું છે, છે તો દેખે છે, તો એમને એમ દેખે છે. સત્તા માત્રનો સ્વીકાર થાય છે એમાં, તો એમાં તો અનંતનો સ્વીકાર થઈ જાય છે. અનંતનો સ્વીકાર થાય છે અને પછી વિશેષતાથી જ્ઞાન એને જાણે છે. બધી જ શક્તિઓના પરિણમન, નિર્મળ પરિણમન જે થાય છે એની તો એક જ રીત છે કે પોતે સ્વનું લક્ષ કરે છે ત્યારે એવા નિર્મળ પરિણામ થાય છે. બધી શક્તિ માટે એ વાત પણ છે કે દરેક શક્તિના પ્રદેશો સરખા જ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે, દરેક પ્રદેશમાં બધી જ શક્તિઓ છે, બધી છે, એમાં કોઈ ફેરફાર વાંધો નથી. અને બધી જ શક્તિઓ સાથે રહી છે, કોઈ ક્રમે નથી. અને બધા જ પ્રદેશમાં બધી જ શક્તિઓ છે, બધા જ ગુણો છે. અને એટલે દ્રવ્યમાં પણ છે અને ગુણમાં પણ એ વ્યાપે છે. પણ એ પર્યાયમાં ક્યારે વ્યાપે છે એની વાત કરી તો પર્યાયમાં ત્યારે વ્યાપે છે કે જે નિર્મળ પર્યાય છે તેમાં, નિર્મળ પરિણમન થાય છે તેમાં વ્યાપે છે. એ પણ વાત બધી શક્તિમાં આવી ગઈ. ત્યારે વિભાવ ભાવરૂપ જે પરિણામ છે, પરને લક્ષી થતા વિકારી ભાવ છે, એમાં એ વ્યાપતી નથી. એ વાત પણ સાથે લઈ લીધી. એટલે આ કેટલીક વસ્તુ જે છે બધામાં સરખી જ છે, પણ કેટલીક વસ્તુમાં ફેર છે. અને આમાં આજે એક વાત એ પણ આવી કે એનો ઉપસમ ભાવે એ નથી. સંયુક્ષમ ભાવ સાહિત ભાવે છે, પણ ઉપસમ ભાવે નથી. એ વાત પણ આવી. બીજી એક વાત એ પણ છે કે ચક્ષુ દર્શન જે કહીએ છીએ, તો ચક્ષુ દર્શન એ દર્શનમાં આપણે એમ માનીએ છીએ કે ચક્ષુ દ્વારા જે દેખવું થાય એવું ચક્ષુ દર્શન. આમ તો પરના લક્ષ્ય જે છે એને તો દર્શનમાં લીધું નથી, પણ ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન જે કહીએ છીએ તો એમાં પણ ગુરુદેવે એવી સ્પષ્ટતા કરી છે કે ભાઈ એમાં એમ નથી કે જે ચક્ષુ દ્વારા જે જાણવું થયું તે એમ નહીં, એ તો પછી જ્ઞાન થઈ ગયું. જે વિશેષતાથી જે જાણ્યું એ તો બધું જ્ઞાન થયું, પણ એની પહેલા પણ એવો પ્રતિભાસ જે હોય છે એ દર્શન છે. એ જાણવા પહેલાનો જે પ્રતિભાસ છે તે દર્શન છે. એટલે એમાં એ જ્ઞાન પહેલા, જ્ઞાન થાય એની પહેલા જે અનાકાર ઉપયોગ થાય છે, અનાકાર આકાર વગર, આકાર એટલે અહીંયા ભૂમિતિના આકારની વાત નથી, પ્રદેશના આકારની પણ વાત નથી, પણ જે વિશેષતાથી જે જાણવારૂપ જે જેમ છે તેમ જ જાણવારૂપ જે છે એવું એને આકાર કહીએ છીએ, તો એવું નથી. એટલે અનાકાર છે. એ અનાકાર ઉપયોગ થાય એ જ્ઞાનની પહેલા થાય છે. એટલે જે ચક્ષુ દર્શનમાં જે ચક્ષુ દ્વારા જાણ્યું, વિશેષતાથી જે જાણ્યું એ તો પછી જ્ઞાન થયું. અચક્ષુ દર્શનમાં પણ એ એટલે બીજી ઇન્દ્રિયો દ્વારા જે જાણ્યું એ પણ એ જ્ઞાન થાય છે. પણ એવા એ જ્ઞાનની પહેલા અનાકાર ઉપયોગ હોય છે એ વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. દસી શક્તિ પૂરી થઈ, હવે ચોથી જ્ઞાન શક્તિને આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. તો સુખદામ બોલીએ.
સુખદામ અનંત